के साथ पढ़ ले मजा आवे से न कदाच याद रे तो एने एक मीनिंग आपने ख्याल आवे तो पण आपने घणो फायदो थशे। एमा आना बे डिविजन बे चेप्टर छे। एमा पहेलो चेप्टर आपणे लईए छीए। पहेलो चेप्टर छे ते द्रव्य अधिकार। एमा बे डिविजन मां पहेलो चेप्टर छे द्रव्य अधिकार। द्रव्य शब्द पहेलो आयो छे एनो अर्थ आगळ आपणे आवशे। सौथी पहेला आपणने हमेशा प्रश्न थई सके आ शुं छे जगत शुं छे आजे आपणने बधुं देखाय छे शुं छे। कारण के हुं एकलो जगतमां छुं एवुं तो नथी। बीजा पण देखाय के नथी देखाता के आपणे एकला छीए जगतनी अंदर। कारण के हुं छुं शब्द शुं देखाड़े छे तो बीजा पण छे। हुं छुं शब्द बीजाथी आपणने कंईक जुदा पाड़े छे। तो जगत नी अंदर कोण छे? हुं पण छुं अने बीजा पण छे। तो जगत एटले शुं? अथवा आपणे एने शुं कहीए? विश्व। अथवा एने शुं कहीए आपणे? युनिवर्स। आ युनिवर्स जगत विश्व जे छे वर्ल्ड ई शुं छे? सौथी पहेलो प्रश्न विश्व कोने कहे छे? क्वेश्चन छे ने पहेलो। हवे विश्व कोने कहे छे ए प्रश्न नो जवाब खरेखर कोण आपी सके? विश्व ने जाणनार विश्व केवुं छे जवाब आपी सके? हु इज द राइट पर्सन? के विश्व कोण छे एम कहनार खरेखर कोण होय? जेने विश्व जाण्युं होय ते ज कही सके। अने बीजू विश्व केवुं छे एनुं साचुं वर्णन कोण करी सके? जेणे जोया उपरांत जे इम्पार्शियल छे ई साचुं वर्णन। जेणे विश्व नथी जोयुं ई विश्वनुं वर्णन नहीं करी सके। अने जे विश्वने जोया पछी पण जो पार्शियल हशे बायस हशे तो शुं थशे? एनुं साचुं वर्णन नहीं करी सके। तो विश्वनुं वर्णन माटे विश्वनुं ज्ञान जोशे अने विश्वना साचा वर्णन माटे इम्पार्शियालिटी जोशे निष्पक्षपणुं जोशे। तो आ जैन धर्मना पायामां आ जे ओंकार ध्वनि आवी छे आ आखुं शास्त्रनी रचना आ फिलोसॉफी क्यांथी ओरिजिनल क्यांथी डिराइव थई? जे रीते गंगा नदी क्यांथी आवी छे? हिमालयमां गंगोत्री कहेवाय छे। એમ આ તત્વજ્ઞાન આપણી પાસે ક્યાંથી આવ્યું? એ ક્યાંથી આવ્યું? સર્વજ્ઞ પરમાત્માએ આખું વિશ્વ જાણ્યું અને જેવું જાણ્યું તેવું વાણીમાં કહ્યું છે એ ગંધર્વદેવે જીલું એની પરંપરામાં આચાર્યોથી આપણી પાસે આ આવ્યું છે। તો વિશ્વ કોને કહે છે એનો જવાબ આપનાર કોણ છે? આપણી પાસે વિશ્વને જાણનારા સર્વજ્ઞ છે। અને સાથે વિતરાગ હોવાથી જેવું વિશ્વ જાણું તેવું વર્ણન એમણે કર્યું છે। સર્વજ્ઞ હોવાથી આખું વિશ્વનું વર્ણન કર્યું અને વિતરાગ હોવાથી તે સાચું વર્ણન કર્યું। તો પહેલો પ્રશ્ન છે વિશ્વ કોને કહે છે? આ બધું આજુબાજુ આપણને દેખાય છે શું છે? તો કે છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે। કલેક્શન ઓફ સિક્સ દ્રવ્યસ, છ દ્રવ્યોનો સમૂહ। આમાંથી કોઈને ક્વેશ્ચન થાય જગતની અંદર કેટલા દ્રવ્યો છે? અનંત છે કે છ છે? એટલે આ ઇમ્પ્લાઇડ સાથે સમજી લેવાનું। જાતિ, જાતિ એટલે એને શું? ટાઈપ, સિક્સ ટાઈપ ઓફ દ્રવ્ય। અને જો નંબર વાઇઝ જોઈએ તો કેટલા છે? ઇન્ફાઇનાઇટ છે। વિશ્વની અંદર નંબર વાઇઝ જો જોવા જઈએ તો દ્રવ્ય કેટલા છે? ઇન્ફાઇનાઇટ। અને જો એને ડિવિઝન કરીએ તો એ કેટલા ટાઈપના પડે છે? સિક્સ ટાઈપના આપણને દ્રવ્યો જોવા મળે છે અને દેટ વી કેન સી ક્લિયરલી। કારણ કે પોતે હું કોણ છું? તો કે હું તો જીવ છું, આત્મા છું, વિચ ઇઝ નો ટેસ્ટ, નો ટચ, નો કલર। જયારે જે આપણને દેખાય છે બધું શું દેખાય છે? એને ઇટ ઇઝ સમ કલર, ઇટ ઇઝ સમ ટચ, ઇટ હેઝ સમ ઓર્ડર. કારણ ઓર્ડર હોય કે ન હોય, ઓર્ડરલેસ હોય કે ન હોય, હોય ને? પછી આને શું છે, અવાજ હોય કે ના? આમાં કોણ બોલે, આત્મા બોલે છે કે ઉદગલ બોલે છે? કોણ બોલે છે? ઉદગલ બોલે છે. કેમ આત્મા નીકળી જાય તો આ ક્યાં બોલે છે? બોલે, શરીર બોલે છે. આત્મા હોય તો અવાજ નીકળે ને? જો આત્મા હોય તો, આત્મા જો હોય, આત્મા બોલતો હોય, આત્મા હોય તો અવાજ નીકળે. તો અહીંયા અવાજ હમણાં થઈ શકે છે, તે પ્રકરણમાં આવી શકે કે આત્મા આત્મા જાય છે અંદર. અને બીજું શું છે કે આવો અવાજ નીકળે છે, એ જરૂરી છે કે આપણી જેવી રીતે ક ખ ગ એબીસી નીકળે તો જ અવાજ કહેવાય? આ પણ અવાજ છે કે ને? તો આપણને દેખાય છે એ કઈક જુદું તત્વ છે અને હું કઈક જુદું છે. તો બે તત્વ તો એના ખ્યાલમાં આવે છે ને, ભલે છ એને કદાચ ખ્યાલમાં ના આવે, પણ બે તો એને ખ્યાલ આવે કે જે જાણવાનું કામ કરે છે એવો હું આત્મા એક તો છું, જીવ તો છું, અને જેમાં આ સ્પર્શ રસ ગંધ વર્ણ દેખાય એવું પણ એક દ્રવ્ય છે. એવી પણ કોઈક હૈયાતી એક્ઝિસ્ટન્સ છે કોઈ, જેને જૈન ધર્મ પૂતગલ કહે. એટલે એટલીસ્ટ બે દ્રવ્ય તો આપણને ક્લિયરલી ખ્યાલમાં આવી શકે. તો આ વિશ્વ શેનું બનેલું છે? કલેક્શન ઓફ સિક્સ ટાઈપના, નંબર વાઇઝ જોઈએ તો અનંત. તો છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવામાં આવે. જો જૈન દર્શન ક્યાંથી શરૂઆત કરે છે? જૈન દર્શન એટલે વિશ્વનું વર્ણન. જૈન દર્શનમાં કોનું વર્ણન કર્યું છે? જૈન વિશ્વમાં એવી કોઈ આઈટમ નથી જેનું ડિસ્ક્રિપ્શન જૈન ધર્મમાં ન હોય. કોઈ મને એક્ઝામ્પલ આપશો એવી આઈટમ દેખાડો જેનું જૈન ધર્મમાં ડિસ્ક્રિપ્શન ન હોય? કોઈ ન મળે. આટલા બધા છે તો એક નથી જડતા, આટલા બધા છે નથી, એક યાદ નથી આવતું. તો હું જ કહું તમને આવડે. અચ્છા, ટીવીનું વર્ણન છે જૈન ધર્મ, કોમ્પ્યુટરનું છે, વિડીયોનું છે, નથિંગ. તો જૈન દર્શન એટલું ઓછું છે ને? ક્યાં વર્ણન કર્યું છે? જો આફ્ટર ઓલ વોટ ઇઝ ધ ટીવી, વોટ ઇઝ ધ વિડીયો? ઇટ હેઝ સમ કલર, ઇટ હેઝ સમ ટચ, છે કે ને? પૂતગલમાં જે કહે છે બધું જ એમાં મળે છે કે ને? તે પૂતગલ નથી તો બીજું શું છે? તો કોઈ કે ટીવી તરીકે કેમ વર્ણન નથી? ડઝ ઇટ એવર પોસિબલ? જેવી રીતે એક એક્ઝામ્પલ એનોલોજી કરીએ, કેમિસ્ટ્રી આપણે ભણીએ છીએ એમાં બેઝિક એલિમેન્ટ્સ કેટલા હોય છે? 120. એના કમ્પાઉન્ડ કેટલા બને? 1000 ઓફ. તો દરેકનું ડિસ્ક્રિપ્શન હોય કેમિસ્ટ્રીમાં કે બેઝિક તમને એની એલિમેન્ટ દેખાડે, કેટલા એલિમેન્ટ છે, એની વેલોસિટી હોય ને? હું કઈ ખોટું બોલતો જ કહેજો. વેલોસિટી પ્લસ એન્ડ માઇનસ હોય છે, એનું કોમ્બિનેશન થતું હોય છે, બરોબર છે? H2O માં એની વેલોસિટી પ્લસ એન્ડ માઇનસ એમાં હોય તો એ બધાનું ડિસ્ક્રિપ્શન ઇઝ નેવર પોસિબલ. તમને હાઇડ્રોજનનું ડિસ્ક્રિપ્શન આપે, ઓક્સિજનનું આપે, અને એ બધા એવી રીતે નાઇટ્રોજનનું આપે, કાર્બનનું આપે, ગમે તેટલી મર્ક્યુરી ગમે આઈટમનું આપે, પણ એના કોમ્બિનેશન તો બધા 1000 જ. એના તમને ફ્યુ એક્ઝામ્પલ આપે, પણ બધા જ તમને ડિસ્ક્રાઇબ કરીને શીખડાવે એવું તો પોસિબલ હોતું નથી. તો જૈન દર્શન શું શીખડાવે છે? બેઝિક સ્પર્શ રસ ગંધ વર્ણ શીખડાવે છે. એનું કોમ્બિનેશન તો અનંત થઈ શકે, અનંતને વર્ણન કરવું છે પોસિબલ. તો બેઝિક જે રીતે દવા હોય છે એમાં બેઝિક ડ્રગ હોય છે, એની ફોર્મ્યુલા કેટલી બને? ઘણી બને. તો બધા કોઈ ફાર્માસિસ્ટ હશે કોઈ કે જેને બધી જ ફોર્મ્યુલા ખબર હોય, બેઝિક ખબર હશે છે ને? ઇઝ લોજિકલ છે કે ને? એમ જે બહારમાં જગતમાં એવી કોઈ આઈટમ તમને નહીં મળે જેનું ડિસ્ક્રિપ્શન જૈન ધર્મમાં ન હોય. ઓકે, કે છે હજી કોઈ? હવે રહી ગયું યાદ આવતું હોય તો. વેક્યુમ, વેક્યુમ શું છે? સારી રીતે આપણે વેક્યુમ તો ધર્મમાં આકાશ કહીએ આપણે. વેક્યુમ એટલે શું છે મને કહેશો? તમે જ શબ્દ યુઝ કરો છો વેક્યુમ. વોટ ઇઝ મિનિંગ ઓફ વેક્યુમ?
ખાલી જગ્યા.
ના શૂન્ય નથી, ફરીથી જો કોઈ વેક્યુમ નો અર્થ શૂન્ય કરે તો એવું નથી. ફરીથી હજી કોઈ વેક્યુમ તમને અર્થ મને આપો સમજાવો. હવા નથી, જો ઇટ ડઝ નોટ મીન કે એમાં કાંઈ નથી. ઇટ્સ નોટ એમ્પ્ટી, ઇટ્સ એરલેસ. ઇટ ડઝ નોટ મીન ઇટ્સ એમ્પ્ટી, હા એરલેસ છે. પણ ડઝ ઇટ મીન કે બીજી આઈટમ નથી? જો ફરીથી તમે જ વેક્યુમનો અર્થ કરીને દેખાડો. વેક્યુમ કોને કહેવાય? તો જેમાંથી તમે એર કાઢી લીધું. તમે બધું નથી કાઢ્યું, એર કાઢ્યું છે. તો ત્યાં પણ જૈન ધર્મ કહે છે આકાશ દ્રવ્ય છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, કાળ દ્રવ્ય. અને ફળ એનાથી વધારે એટલા માઇન્યુટ પૂતગલના પાર્ટિકલ્સ છે કે તમે જેને માઇક્રોસ્કોપથી પણ જોઈ શકો નહીં એવા હોય છે. જે સાયન્સ કાઢે છે ઇસ એર કાઢે છે, પણ એમાં પણ એવા પાર્ટિકલ સૂક્ષ્મ જીવો એવા રહી જાય છે જે આપણને કોઈ દેખાતા નથી હોતા. તો એટલે એર નથી, બાકી ત્યાં નથી. આપણે જનરલી શું માનીએ? મને કાંઈ ન દેખાય એટલે એમ્પ્ટી થઈ ગયું છે. એમ્પ્ટી નથી, એટલે એરલેસ છે. પણ ત્યાં બીજું તત્વ, બીજું હયાતી તો ત્યાં ધરાવે. ચલો હજી સરસ, ગુડ ટ્રાય. ચલો ચોક્કસ આપણે જો આપણે સમજવા બેઠા છે, જે કોઈ શક્ય હશે અને ત્યાં સુધી આપણે ખુલાસો મળ્યો તો આપણને એક મજા આવે છે. આ તત્વ ખાલી સમજી લેવું, સાંભળી લેવું એના માટેનું નથી. થરો એક વાર આપણને ખ્યાલ આવશે તો પછી એમાં આપણને ક્યારે મૂંઝવણ નહીં આવે. કારણ કે આજ ડે ટુ ડે લાઈફમાં ઘણા ક્વેશ્ચન આવવાના કે તમે આવું માનો છો, બારમાં તો આવું છે. તો એમાં આપણની જે ફર્મનેસ હશે તો આપણે ટકી શકશું. તો વિશ્વની અંદર શું નક્કી કર્યું આપણે? છ દ્રવ્ય. ઓકે, તો એવું કોઈ આઈટમ જગતની અંદર નથી જેનું વર્ણન ડિસ્ક્રિપ્શન જૈન ધર્મની અંદર કરવામાં આવ્યું ન હોય. હજી કોઈ યાદ આવે તો શું છે? ઘોસ્ટ, ભૂત, ભૂત. ઘોસ્ટ એટલે શું? અચ્છા, ઈ આપણે કાલે છે ને સાધારામાં ફરીથી એનો વિષય આવશે ને ત્યારે થોડુંક ડિટેલમાં લેશું. ઘોસ્ટ વિશે થોડુંક લેશું. અત્યારના તામાં કોઈ પ્રશ્ન હોય, કારણ કે ત્યારે વધારે મજા આવશે, એપ્રોપ્રિએટ આપણે લેશું. અને એના રિયલ બનેલા એક્ઝામ્પલ પણ આપીશ. રિયલ બનેલા ઘોષના બનેલા છે, એમાં કોઈ ખોટું નથી જરા પણ. તો હવે વિશ્વથી આપણે શરૂ કર્યું. કારણ કે વિશ્વથી શા માટે શરૂ કર્યું? કે જૈન દર્શન વિશ્વનું વર્ણન કરે છે. તો પહેલો જ ક્વેશ્ચન થાય, આ વિશ્વ એટલે શું છે? તેની ડેફિનેશનમાં આપણને શું આપ્યું આન્સરમાં? કે છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે. એ ડેફિનેશનમાં એક નવો વર્ડ આવ્યો. નવો કયો આવ્યો? દ્રવ્ય. કારણ કે બીજા તો ફેમિલિયર છે, સિક્સ શું કોને કહેવાય, સમૂહ કોને. નવો વર્ડ કયો આવ્યો? તો સેકન્ડ ક્વેશ્ચન આવ્યો, તો વોટ ઇઝ મિનિંગ ઓફ દ્રવ્ય? દ્રવ્ય કોને કહે છે ને સેકન્ડ ક્વેશ્ચન. એટલે નવી નવી ડેફિનેશન, નવા વર્ડ આવશે. તો દ્રવ્ય કોને કહે છે? કોને કહે છે? કદાચ એલું ઇંગ્લિશમાં હોય કોઈની પાસે રાખવું હોય તો કદાચ વધારે એને ફાવશે. તો દ્રવ્યની હવે ડેફિનેશન આપે છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. જેમ વિશ્વની અંદર તમને કોઈ ને કોઈ દ્રવ્ય ક્યાંય ને ક્યાંય મળશે, વિશ્વની અંદર એવી કોઈ સ્પેસ નહીં મળે કે જ્યાં તમને કોઈ દ્રવ્ય ન હોય. વિશ્વની અંદર એવી કોઈ જગ્યા નથી, ઇવન વેક્યુમમાં એવું નથી કે કોઈ દ્રવ્ય ન હોય. જો વિશ્વની અંદર કોઈ દ્રવ્ય ન હોય તો એ જગ્યાને શું કહેશું આપણે? કોઈને કોઈ એક મિનિમમ એક દ્રવ્ય તો હંમેશા કોઈ કોઈ જગ્યાએ તો તમને મળશે જ. એવી રીતે દ્રવ્યની અંદર તમે એનાલિસિસ કરશો તો તમને શું મળશે? ગુણો મળશે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. દ્રવ્યને જયારે તમે ઓપન અપ કરો છો, એનાલિસિસ કરો છો, તેમાં તમને શું મળે છે? ગુણોના સમૂહ. ગુણોનો સમૂહ એટલે બહુવચન. શું કહેવાય? બહુવચન બહુવચન પ્લુરલ મોર દેન વન. જો ગુણો કીધા છે, નોટ એક ગુણ નથી કીધું, એક દ્રવ્ય છે, દ્રવ્ય એક છે પણ એની અંદર ગુણો ઘણા છે વધારે. આ નંબર વાઇઝ માં ડિફરન્સ, કે દ્રવ્ય એક હોય તો એના ગુણો તો પર્સન એક હોય પણ એના રિલેશનશીપ કેટલા હોય કે ઘણા હોય શકે ને. એક જ વ્યક્તિ પોતે પિતા પણ હોઈ શકે, પોતે પુત્ર પણ હોઈ શકે, કાકા પણ હોઈ શકે, ભત્રીજે પણ. એઝ એ પર્સન કેટલા છે, કે પિતા જુદો છે ને પુત્ર જુદો છે કે બધું જુદું છે. એક જ વ્યક્તિ એના રિલેશનશીપ ઘણા છે. એમ દ્રવ્ય એક છે, એની ક્વોલિટી એની બધી ગુણો કેરેક્ટરિસ્ટિક કેટલી છે, ઘણી હોય છે. અને ઘણી કહેતા આનંદ. તો એને અહીંયા કીધું સમૂહ, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. કોઈ પણ એક પદાર્થ મને દેખાડો જેની અંદર એક ક્વેશ્ચન ગુણ જ ન હોય, સેકન્ડ એક જ ગુણ હોય, એવો કોઈ પદાર્થ દેખાડો. વિચારવા દે બધું. એવો કોઈ પદાર્થ, દ્રવ્ય, દ્રવ્ય એટલે સબસ્ટન્સ, એ તો ખ્યાલ આવી ગયો. હવે એવો કોઈ સબસ્ટન્સ પદાર્થ મને આઈટમ આપો કે બે એમાં ક્વેશ્ચન જેની અંદર એની કોઈ કેરેક્ટરિસ્ટિક્સ નો હોય, ગુણ નો હોય, અને ગુણ હોય તો એક જ ગુણ હોય. અહીંયા તો આપણને સમૂહ કીધા છે ને, તો ગુણ વધારે નો એવું કોણ છે? હશે કઈક તો હશે, ક્યાંક આટલું બધું સોનું ગોલ્ડ એમાં ફરીથી કઈ વાંધો. દરેકે ટ્રાય કરવાનું છે આમાં, જો તો જ મજા આવશે. ખાલી હું બોલીને આગળ આગળ ચાલતો જાઉં મજા નહીં આવે. દરેકે સામે પછી કરીએ, પેલા આનો વિચાર કરીએ, ગોલ્ડ નો વિચાર કરીએ, સોનું. બરોબર છે, સોનાની અંદર એના કોઈ કેરેક્ટરિસ્ટિક છે કે નહીં, પેલો ક્વેશ્ચન. એટલું જ તો નક્કી છે. હવે ક્યાં દેખાય છે? કલર દેખાય, બીજું કઈ દેખાતું નથી. આવી ગયું કે ને, એનું કોઈ વેઇટ હોય છે, એનો કોઈ શેપ હોય છે, એનામાં એને કઈ ટચ છે, ટચ પણ છે કે નહીં, એને ટેસ્ટ હોય કે નહીં. એને ટેસ્ટ પણ છે. યુ નો ઇટ, મેડિસિનમાં ગોલ્ડ વપરાય છે, વાપરે છે ને. તો ઇટેસ્ટ સમ ટેસ્ટ ને, તો જો બધું જ તમને મળશે, એક જ ગુણ નહીં મળે. ગુણ વગરનો તો કોઈ પદાર્થ નહીં મળે, પણ એક જ ગુણ હશે એવું પણ ક્યારેય બનવાનું નથી. એનો અર્થ શું થયું? જગતમાં કોઈ યુઝલેસ નથી. યુઝલેસ ઇન ધ સેન્સ કેરેક્ટરલેસ. એની કોઈ ને કોઈ એનામાં ગુણ ન હોય, એની કોઈ ક્વોલિટીઝ ન હોય, એવું જગતમાં કોઈ પદાર્થ, કોઈ સબસ્ટેન્સ હોતો નથી. સર્વજ્ઞમાં કેટલા ગુણ છે? એ તો સર્વજ્ઞ એટલે જ્ઞાન ગુણની મુખ્યતા આપી કહે. બાકી આત્માના અનંત જો ફરીથી એનું લોજિક કેવી રીતે થાય? સર્વજ્ઞ છે એમ તમે કીધું ને, એટલું તો કીધું ને, તો જ્ઞાન ગુણ પ્રૂવ થયો કે નહીં, અને છે એટલે એનું એક્ઝિસ્ટન્સ પણ પ્રૂવ થયું કે નહીં? બે ગુણ તો આવી ગયા કે નહીં? ગોલ્ડ છે તો ગોલ્ડનેસ પણ છે, અને છે મીન્સ એનું એક્ઝિસ્ટન્સ પણ થયું કે નહીં? ગોલ્ડ એક્ઝિસ્ટન્સ છે એ કોન્સ્ટન્ટ એવું નહીં રહેશે કે ચેન્જ થયા કરે છે. તો ચેન્જ થાય એ પણ એની એક કેરેક્ટરિસ્ટિક. જો એની કેરેક્ટરિસ્ટિક ચેન્જ થવાની ન હોત તો ચેન્જ કેવી રીતે થાય? તો જે દરેક છે કે નહીં, હવે ફરીથી એક વધારે લઈ આવી. ગોલ્ડ છે યુ કમ ટુ નો ઇટ નો, તો નોલેજેબલ છે એ પણ એની કેરેક્ટરિસ્ટિક છે કે નહીં? તો જગતની અંદર જો બહુ લોજિકલી છે આ બધું. એક તો એની કોઈ ને કોઈ કેરેક્ટરિસ્ટિક હોય જ છે, અને પ્લસ એ કેરેક્ટરિસ્ટિક કેટલી હોય છે? ઘણી હોય છે, ઘણી હોય. આ તો આપણે સમજવામાં વેરી ફ્યુ લઈએ છીએ, બાકી તો કેટલી છે? ઇનફાઇનાઇટ છે, ઇનફાઇન અનંત ગુણો હોય છે. તો બીજો ક્વેશ્ચન થયો, દ્રવ્ય કોને કહે છે? કે ગુણોના સમૂહને. પેલો પ્રશ્ન શું થયો? વિશ્વ કોને કહે છે? દ્રવ્યોના સમૂહને. છ દ્રવ્યો જાતિ અપેક્ષાએ, છ દ્રવ્યના સમૂહને, અને દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. હવે ફરીથી થોડુંક વિચાર કરીએ. પહેલી ડેફિનેશન આન્સરમાં સમૂહ શબ્દ હતો, અને સેકન્ડમાં પણ સમૂહ શબ્દ આવ્યો. વર્ડ ઇઝ સરખા છે, એનો મીનિંગ જુદો છે. કેવી રીતે જુદો પડે છે? તો વિશ્વની અંદર છ દ્રવ્ય છે, કેવા છે? જુદા જુદા છે, સેપરેટ આઈડેન્ટિટી છે દરેકની. જીવમાં પૂતગલ નથી, પૂતગલમાં જીવ નથી, દરેક પોતાના ક્ષેત્ર એરિયામાં ડિફરન્ટ ડિફરન્ટ. જયારે દ્રવ્યની અંદર ગુણો કેવા છે? એક રૂપ છે, તમે એનાથી જુદા કરી શકતા નથી કઈ. જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિશ્વમાં જઈ શકે, પૂતગલ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એ કે દ્રવ્યની અંદર ગુણો એક જગ્યાએ બીજી જગ્યાએ જુદા થાય એવું બનતું નથી. આપણે સમજાવવા માટે સમૂહ, સમૂહ એટલે ધેર આર સો મેની, એટલા માટે એક સમૂહ શબ્દ વાપરવામાં આવ્યો. સમૂહ કહેતા એ કોઈ સેપરેટ થઈ જાય, દ્રવ્યને ગુણ તમે એક્સટ્રેક્ટ કરી શકો, કોઈ દ્રવ્યમાંથી એના ગુણને તમે એક્સટ્રેક્ટ કરીને કાઢી શકો એવું બનતું નથી. વિશ્વની અંદર છ દ્રવ્ય છે એ તો કેવા? ફિઝિકલી ક્ષેત્ર અપેક્ષા પણ જુદા જુદા રહે. જયારે સોનું, સોનામાંથી યલોનેસ ક્યારે નીકળી જાય? તો એ કેવું છે? કોન્સ્ટન્ટ રહે છે. સમૂહ કહેતા દ્રવ્યની અંદર અનંત ગુણો રહેલા એટ એ ટાઈમ છે, એ એક દેખાડવાનો હેતુ છે. હવે બે થયા. બીજી ડેફિનેશનમાં નવો શબ્દ કયો આવ્યો? ગુણ શબ્દ, ગુણોના સમૂહને. તો ગુણ નવો શબ્દ આવ્યો ને, તો હવે એનો ક્વેશ્ચન થયો, ગુણ કોને કહે છે? આપણે એ પૂરો કરીએ, ટાઈમ થશે. દ્રવ્યના પૂરા ભાગમાં એક કન્ડિશન, બીજી અને તેની સર્વ હાલતમાં જે રહે તેને શું કહેવામાં આવે છે? ગુણ કહેવામાં આવે. આ બે કન્ડિશન જો ફૂલફિલ થાય તો તેને દ્રવ્યનો ગુણ છે એમ કહેવામાં આવે છે. કઈ કન્ડિશન? દ્રવ્યના પૂરા ભાગમાં ઈ એરિયા દેખાડે છે, અને એની સર્વ હાલતમાં ઈ શું એનો દેખાડે છે? ટાઈમ દેખાડે છે. પેલો શું દેખાડે છે? એરિયા, અને બીજો શું દેખાડે છે? ટાઈમ. ગુણની, દ્રવ્યની અંદર ગુણ કેટલા એરિયામાં હોય? પૂરા, ટોટલ. જેટલો દ્રવ્યનો એરિયા છે તેટલો જ, તે જ દ્રવ્યનો એરિયા, ગુણનો એરિયા છે. જેમ આપણે ઘરમાં હોય વોલ ટુ વોલ કાર્પેટ કહીએ ને, તો રૂમ જો 10x10 હોય તો કાર્પેટ પણ કેટલાની લાવીએ? વોલ ટુ વોલ. એવી રીતે દ્રવ્યનો એરિયા અને ગુણનો એરિયા કેવો છે? ઇક્વલ છે, એક જ છે અને ઇક્વલ છે. તો પેલી કન્ડિશન, જો ગુણ એ દ્રવ્યના પૂરા એરિયામાં સ્પ્રેડ થયેલો હોય તો એનો ગુણ કહેવાય, એક કન્ડિશન. અને બીજું, તેની સર્વ હાલતમાં, મીન્સ હંમેશા, એવરી ટાઈમ. દ્રવ્યની અંદર ગુણ ક્યારે હોય છે? હંમેશા હોય છે. સોનાની અંદર યલોનેસ ક્યારે હોય છે? ઓલ ધ ટાઈમ. સાકરની અંદર તમને ગળપણ ક્યાં લાગે? અપર પાર્ટમાં કે લોઅર પાર્ટમાં? આઉટર કે મિડલમાં? રાઈટ હેન્ડ બાજુ કે લેફ્ટ હેન્ડ બાજુ? ક્યાં સ્વાદ ક્યાં આવે? પૂરા ભાગમાં, એ એરિયા દેખાડ્યો. અને ક્યારે? ડે ટાઈમ કે નાઇટમાં? કેમ, કઈ ફરક તો પડે કે નહીં? ડે ટાઈમમાં ટેસ્ટ લઈએ કે નાઇટમાં લઈએ, કઈ ફરક તો પડતો હશે ને? તો જો એ શું કન્ડિશન બે ફૂલફિલ થાય છે? કે એ વસ્તુનો, દ્રવ્યનો એને ગુણ ક્યારે કહી શકીએ આપણે? તો બે કન્ડિશન, એના એક ટોટલ એરિયામાં હોય છે અને બીજું હંમેશા, એટ ગીવન એની ટાઈમ, ગીવન એટ એની ટાઈમમાં એનો ગુણ એની દ્રવ્યની અંદર હોય હોયને હોય જ છે. અગ્નિ છે, ફાયર છે, એ ક્યારે હોટ હોય? હંમેશા હશે. ક્યારેક તો ઠંડો અગ્નિ હોય કે નહીં? તો એને ગુણ કોને કહેવાય? ઓલવેઝ, હંમેશા હોય. અને અગ્નિમાં ગરમાવો ક્યાં લાગે? ઉપરમાં કે નીચે? બધે જ. બધી જ છે સાઈડમાં. સાઈડ કેટલી હોય છે? દિશા, દિશા કેમ સાઈડ કેટલી છે? ટેન, ટેન દસ દિશા છે. ચાર તો મેઇન છે અને ચાર એને એંગલ, એંગલ કહે છે, અને પ્લસ અપ એન્ડ ડાઉન દસ દસ છે. દિશા કેટલી કહેવાય? ચાર તો મેઇન છે, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, પછી એંગલ્સ કેમ હશે કે, અને પ્લસ અપ એન્ડ ડાઉન. તો જે ગુણ છે એના પદાર્થમાં ક્યાં હોય છે? દસ દિશામાંથી કઈ તરફ હોય છે? ટોટલ એરિયામાં. તો આપણે અત્યારના ત્રણ ડેફિનેશન શીખ્યા. ફર્સ્ટ વી સ્ટાર્ટેડ વિથ વિશ્વ, કારણ કે જૈન ધર્મ વિશ્વનું વર્ણન કરે છે. જૈન ધર્મના કેનારા સર્વજ્ઞ પરમાત્માએ વિશ્વ જાણ્યું છે અને વિતરાગ હોવાથી જેવું વિશ્વ છે તેવું કીધું છે. તો એ વિશ્વ કેવું એમણે જોયું, એમના જ્ઞાનમાં વિશ્વ કેવું દેખાણું, કે વિશ્વને આખું જોયું તો એમાં ઇન્ફાઇનાઇટ દ્રવ્યો દેખાણા. તો એને એમને ક્લાસિફાઈ કર્યા તો કેટલા હેડ નીચે આવી ગયા? છ. તો છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવામાં આવે છે. તો પછી ક્વેશ્ચન થાય તો દ્રવ્ય કોને કે? તો દ્રવ્યને પિકઅપ કર્યું, એને જોયું, ક્લાસિફાઈ કર્યું, તો એની અંદર શું દેખાણા? ગુણો, ઘણા ગુણો દેખા. તો ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. હવે ગુણ કેવો છે એનું કોઈ, એનું ડેફિનેશન, એનું કોઈ નિયમ, એના લક્ષણ શું છે, કે કોને આપણે ગુણ કહી શકીએ? તો એમાં બે કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ, કે જે દ્રવ્યના ટોટલ એરિયામાં હોય અને જે દ્રવ્યની અંદર હંમેશા હોય, કાયમ હોય, ક્યારેક હોય ક્યારેક ન હોય, તો તેને ગુણ ન કહેવાય. દ્રવ્યના અમુક પાર્ટમાં હોય અમુકમાં ન હોય તો પણ એને ગુણ કહેવામાં આવતું નથી. તો બે કન્ડિશન ફૂલફિલ, કે દ્રવ્યના પૂરા ભાગમાં અને હંમેશા જે હોય તેને ગુણ કહેવામાં આવે છે. તો ત્રણ ડેફિનેશન કરી. દરેકે પોતા પાસે જો પ્રશ્નોત્તર મળ્યા હોય તો લાવવું, સાથે થોડુંક વાંચીને આવું. તો શું છે એમાંથી કદાચ એને ક્વેશ્ચન ત્યારે હોય તો થાય, અત્યારે કદાચ સડનલી યાદ ના આવે, જો હોય તો થોડુંક વાંચીને આવું, તો થોડુંક વધારે સમજવામાં એને મજા આવશે. સહેલું પણ એમાં પહેલા ત્રણ પ્રશ્નો આપણે કાલે કર્યા હતા, એ ત્રણ પ્રશ્નોનું ફરીથી આપણે થોડુંક શોર્ટમાં ફરીથી રિવિઝન કરીએ. લિંક માટે ત્રણ પ્રશ્નો ફરીથી આપણે શરૂ કરીએ છીએ. પહેલો જ પ્રશ્ન આપણને થયો હતો કે વિશ્વથી શરૂ થયો હતો પ્રશ્ન, કારણ કે જગતમાં આપણે બધું ઘણું જોઈએ છે. હું જેમ મારી હયાતી છે, એક્ઝિસ્ટન્સ એમ બીજા પદાર્થો, બીજા જીવ પણ છે, બીજા ભૂતગલ પણ ઘણા દેખાય છે. તો આ બધું શું દેખાય છે, શું છે એમ પ્રશ્ન આવે, તો તેનો જવાબ એમ છે કે આ એક જગત છે, આ એક વિશ્વ છે. તો વિશ્વ શેનું બનેલું છે? તો વિશ્વ જાતિ અપેક્ષાએ છ દ્રવ્યનું બનેલું છે. તો એમાં નવો પ્રશ્ન થયો, તો પછી દ્રવ્ય એટલે શું? વિશ્વની અંદર છ જાતિના દ્રવ્યો છે, તો દ્રવ્ય એટલે શું? કે દ્રવ્ય તેને કહેવાય કે જેની અંદર અનંત ગુણો હોય. ગુણ તે દ્રવ્ય નથી, તો અનંત ગુણોનું એક રૂપ તેનું નામ દ્રવ્ય કહેવામાં આવે છે. જ્ઞાન ગુણ તો જીવ છે, શ્રદ્ધા ગુણ તો જીવ છે, કે એ અનંત ગુણોનું એક રૂપ પણ તેનું નામ જીવ કહેવામાં આવે. તો અનંત ગુણોનો સમૂહ, ગુણો કહેતા એક કરતા વધારે, અનંત ગુણોનો સમૂહ તેનું નામ દ્રવ્ય કહેવામાં આવે છે. અનંત ગુણોનો સમૂહ એકત્વપણું એકપણું તેનું નામ દ્રવ્ય કહેવામાં આવે છે. જેવી રીતે બરફી ખાઈએ છીએ, તો બરફીમાં કોનો સ્વાદ આવે છે? સાકરનો આવે છે, માવાનો આવે છે, એનો સ્વાદ આવે છે. જો સાકરનો સ્વાદ આવે તો તમે બરફી નથી ખાતા, ખાંડ ખાઓ છો, સાકર ખાઓ છો. માવાનો સ્વાદ આવે તો તમે બરફી. બરફી એટલે શું? ગળપણ, માવો, બધાનું એકરૂપ સ્વાદ, એનું નામ બરફી છે. અલગ અલગ સ્વાદ લ્યો તો તમે બરફી સુધી હજી પહોંચ્યા નથી. એમ દ્રવ્ય કોને કહેવાય? કે અનંત ગુણોનું એક રૂપપણું. એની અંદર અનંત ગુણો છે, પણ દ્રવ્ય પાસે પહોંચે તો શું દેખાય છે? ગુણ દેખાય કે એકરૂપતા દેખાય? અભેદપણું દેખાય છે, અખંડપણું. તો અનંત ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. પછી ત્રીજો ક્વેશ્ચન હતો, તો પછી ગુણ કોને કહેવાય? તમે નવા નવા જવાબમાં શબ્દ આવે તેના ઉપરથી નવી નવી પ્રશ્ન. તો ગુણ કોને કહે છે? તો ગુણ માટે આપણે બે કન્ડિશન નક્કી કરી હતી. બે કન્ડિશનમાં એક કઈ? પૂરા ભાગમાં એરિયા, અને બીજું શું હતું? સર્વ હાલત એટલે ટાઈમ દેખાડ્યો. દ્રવ્યની અંદર ગુણ કેટલા એરિયામાં હોય? પૂરા એરિયામાં હોય. અને ક્યારે હોય? ઓલ ધ ટાઈમ્સ, હંમેશા હોય, નિરંતર હોય. કોઈ એવી સાકર ઇન્વેન્ટ કરી હશે ને તેના હાફ પાર્ટમાં સ્વીટનેસ હોય ને બાકીમાં ઓલી હોય, એવી ક્યાંક તો હશે ને? તો ક્યારેક હોય એવી તો સાકર હશે કે નહીં? એવું ક્યાંય નહીં મળે. કદાચ ઇન્ડિયામાં તો એ અવેલેબલ નથી, અહીંયા કદાચ હોય તો. જો આ એક આપણે એક્સેપ્ટ કરેલો પ્રિન્સિપલ છે. આ પ્રિન્સિપલ આપણે કેવો છે? બધાએ એક્સેપ્ટ કરવો જ પડે. જૈન ધર્મ કે છે એમ નથી. હંમેશા આપણે વિચાર કરીએ, મને ખાતી વખતે તીખું લાગે ત્યારે શું યાદ આવે છે? પાણી અથવા સાકર, ગળપણ માટે શા માટે એવું યાદ આવે છે? સાકર શા માટે? કારણ કે મને ખ્યાલ છે કે અત્યારનો મને સ્વીટનેસ જોઈએ છે, પણ સાકરની અંદર અત્યારે હશે કે નહીં, અવેલેબલ હશે કે નહીં, ડાઉટ લાગે છે ક્યારે? શા માટે? જો દેટ પ્રિન્સિપલ વી હે ઓલરેડી એક્સેપ્ટ કરેલો છે, આપણને ખ્યાલ છે. એક ગમે ત્યારે મને તીખું લાગે છે, પણ હંમેશા હશે, હશે ને હશે. પછી સાકર હાથમાં લઈએ છીએ, પછી એના અપર પાર્ટ ને મોઢામાં પેલા મૂકીએ કે લોઅર ને મૂકીએ? કેમ એના કોઈક અપર પાર્ટમાં વધારે હશે, લોઅર પાર્ટમાં ઓછું હશે, એવું નહીં હોય? જો ગમે તેમ મૂકીએ છીએ, એ પણ શું યાદ કરાય છે આપણને? પૂરા ભાગમાં. જો આટલું જ ઇઝીલી તો આપણે બધું સ્વીકારી જ લીધું છે, માની જ લીધું, છતાં અહીંયા વાત આવે ત્યારે કે અમે એમ ન માનીએ. અરે ઓલરેડી તમે એ પ્રિન્સિપલને ફોલો તો કરો છો, ન માનવાનો સવાલ ક્યાં હશે? બે રીતે આપણો ડે ટુ ડે લાઈફનો અનુભવ શું કહે છે તમને? કે કોઈ પણ પદાર્થની અંદર ગુણ છે, અને ગુણ છે એના પૂરા એરિયામાં, અને હંમેશા હોય છે. દરેક અનુભવ કરે છે કે નથી કરતા? અગ્નિની અંદર ક્યારે આપણને ગરમાવો નથી લાગતો? દરેક પદાર્થની પાછળ એનો વિચાર કરો. તો ગુણ કોને કહેવાય? કે એક દ્રવ્યના પૂરા એરિયામાં, એક ક્ષેત્ર એરિયા દેખાડે છે ગુજરાતીમાં એના પૂરા ભાગમાં, અને સેકન્ડ હંમેશા કોઈ પણ અવસ્થામાં. તો એ અવસ્થા એ આપણને ટાઈમ, તો જે રહે છે તેને ગુણ કહેવામાં આવે છે. હવે આ આપણે અત્યારના પ્રશ્નોત્તરમાળા ચાલે છે, કોઈને પણ વચ્ચે પ્રશ્ન પૂછવાની છૂટ ન સમજાય તો. કારણ કે જો નહીં, આગળ આપણે ચાલતા જશું અને થોડીક પોતાના ડાઉટ્સ રહી જશે તો મજા નહીં આવે. વચ્ચે જેને પ્રશ્ન જે રીતે થાય કરવાની છૂટ છે, જેટલું શક્ય હશે તેનું સોલ્યુશન મળશે. બાકી પ્રશ્ન એમ ન સમજવું કે ન કરવા કે એવું નથી. કોઈ બદામ, હવે એવું જરૂરી છે બદામ મીઠી જ હોવી જોઈએ? ના, એવો સ્વભાવ એ દેખાડે છે. એ ક્યારેક બદામ કડવી દેખાડે છે, એટલે બદામ નો સ્વભાવ નથી હંમેશા મીઠી હોવી. એ પ્રૂવ કરે છે. જો તમને એની કોન્ટ્રાડિક્ટરી વસ્તુ સામે મળતી હોય, ઈટ પ્રૂવ છે એની કેરેક્ટરિસ્ટિક નથી. એની જો બદામ તમારે કેરેક્ટરિસ્ટિક જોવી હોય તો એમાંથી તેલ નીકળે છે. અને બાકી આ દ્રષ્ટાંત એક પૂતગલ હોય છે, તો પૂતગલમાં તમે કોઈ પણ બદામ એવી નહીં જોવો જેને સ્પર્શ રસ ગંધ વર્ણ નહીં હોય. આ તો એક સમજાવવા માટે એક એક્ઝામ્પલ દેવામાં આવે છે. બાકી રિયલી પ્રિન્સિપલ તો શું છે? એ બદામ પણ એક પૂતગલ છે, અને પૂતગલ હોવાથી મને એક કોઈ બદામ દેખાડો જેને કોઈ ટચ નો હોય, કલર નો હોય, એને ટેસ્ટ નો હોય, એવી કોઈ બધાને દેખાડે તો આ એક્સેપ્ટ કરીશ. બોલો દેખાડો એવી કોઈ છે? એટલે આપણે એક એક્ઝામ્પલ માટે લિમિટેશન અથવા તો સમજાવવા માટે એક એક્ઝામ્પલ લે, અને બાકી બદામમાં લેવું હોય તો બદામમાં તેલ તમને મળશે. બદામમાં તમને એની કોઈ સરફેસ સ્મૂધ હોય, રફ હોય, એ પ્રકારની કોઈ ને કોઈ એની કાર્ય, એનું ગુણ, કેરેક્ટરિસ્ટિક તમને મળશે. ઓકે, બીજું કઈ હજી હોય તો નહીં? આમાં પ્રશ્ન પૂછવાથી આપણને વધારે ખ્યાલ આવી શકે છે, એમાં પ્રશ્ન પૂછવામાં કોઈ બીજો કોઈ વાંધો હોતો નથી. તો હવે પ્રશ્નોત્તર માળામાં ધર્મ તો આપણે આગળ પેલા સિદ્ધાંત શીખી લઈએ પછી ધર્મનું આપણે પૂછશું કે ધર્મ સાથે લિંક કેવી, પેલા એના પ્રિન્સિપલ ક્યાં છે, બેઝિક તેનો આપણે જાણી લઈએ પછી ધર્મ સાથે કેમ લિંક કરવું તે પછી લેશું. હવે આના પછી કયો ક્વેશ્ચન છે? છ દ્રવ્યોના નામ શું છે? હવે એની પહેલા એક પ્રશ્ન આપણે એક્સ્ટ્રા વચ્ચે લઈ લઈએ જેથી આપણને દ્રવ્ય ગુણ પર્યાયણે પૂરા થઈ જાય. તો અહીંયા આપણે જે આવ્યું સર્વહાલક, તો સર્વહાલક કહો કે પર્યાય કહો કે અવસ્થા કહો, તો એક ક્વેશ્ચન થાય તો પર્યાય કોને કહે છે? એ જો જોવો હોય પ્રશ્ન તો આગળ હશે. પાનો 71 ત્રીજો અધિકાર પર્યાય અધિકાર 71 એનો પહેલો ક્વેશ્ચન છે, એનો 211મો પ્રશ્ન, 71 પેજ નંબર, થર્ડ ચેપ્ટર પર્યાય અધિકાર. એ આપણે વચ્ચે લઈએ તો લિંક ત્રણ દ્રવ્ય ગુણ પર્યાય ને આવી જાય એટલે લઈએ છે. તો પર્યાય કોને કહે છે 211મો પ્રશ્ન. તો ગુણોના વિશેષ કાર્યને એટલે પરિણમનને પર્યાય કહે છે. વિશ્વ, વિશ્વ ઉપરથી દ્રવ્ય ઉપર આવ્યા, દ્રવ્ય ઉપરથી ગુણ ઉપર આવ્યા, અને ગુણ ઉપરથી પર્યાય, કારણ કે ગુણની વ્યાખ્યામાં પર્યાય શબ્દ હાલત છે. હાલત કહો કે અવસ્થા કહો કે દશા કહો કે પર્યાય કહો, બધું વન એન્ડ ધ સેમ છે. તો પર્યાય કોને કે? ગુણોના વિશેષ કાર્યને, ગુણોનું પરિણમન થાય છે એમાં જે ફેરફાર થાય છે તેને પર્યાય કહેવામાં આવે છે. જેવી રીતે પૂતગલમાં એક કલર નામનો ગુણ છે, પૂતગલમાં કયો ગુણ છે? કલર નામનો, લાલ ગુણ નથી, પીળો ગુણ નથી, એનો ગુણનું નામ શું છે? દ્રવ્યનું નામ શું છે? પૂતગલ. એનો વન ઓફ ધ ગુણનું નામ શું છે? રંગ છે, કલર. અને એની પર્યાય, રંગની પર્યાય કેટલી થાય છે? તો એ જે રંગની પર્યાય ફેરફાર થાય છે તેને પર્યાય કહેવામાં આવે છે. ઈ રંગ નામનો ગુણ છે, એમાંથી લાલ, પીળી, ગુલાબી, કાળી અનેક પ્રકારની પર્યાયો થાય છે, ફેરફાર થાય છે, તેનું નામ પર્યાય કહેવામાં આવે છે. તો એની પર્યાયની ડેફિનેશનમાં પહેલો શબ્દ શું છે? ગુણોના વિશેષ કાર્ય. એ શું દેખાડે છે? ગુણ ન હોય અને પર્યાય થાય એવું ન બને. ગુણોનું વિશેષ કાર્ય એટલે શું છે? એવો ગુણ એમાં હોવો જોઈએ તો તેની પર્યાય આવે છે. ગુણ ન હોય અને પર્યાય થાય એવું ક્યારેય બની શકે નહીં. સાકરની અંદર ગળપણ નામનો ગુણ છે તો ઓછી મીઠાશ કે વધારે મીઠાશ એવી પર્યાય આવી શકે, પણ લીંબુમાંથી ગળપણની પર્યાય ન આવી શકે. શા માટે? એમાં ગુણ નથી. ગુણ છે તો સેક્રીન હોય તો એમાં કેવું હોય છે? સ્વીટનેસ વધારે, ઓર્ડિનરી હોય તો એમાં ઓછી. એમાં ગુણ છે તો એની પર્યાય ઓછી વધતી એવી આવી શકે, ગુણ ન હોય તો એવી પર્યાય આવી શકતી નથી. જેને આપણે કહીએ ને કૂવાની અંદર પાણી હોય તો બહાર પંપ મૂકીએ તો આવે, પણ કૂવામાં પાણી જ ન હોય તો કેટલા હોર્સ પાવરની મોટર પંપ મૂકીએ તો આવે પાણી? નહીં, કઈ વધારે પાવરફુલ મૂકીએ તો આવતી હશે કે નહીં? તો ગુણ છે તો પર્યાય છે, અને ગુણ ક્યાં છે? દ્રવ્યમાં. એટલે ત્રણ વસ્તુ આપણને લિંક થઈ. કોઈ પણ જે પર્યાય જોતી હોય તો પર્યાયની સામે એનો ગુણ ગોતવો જોઈએ, અને ગુણ ક્યાં હોય છે? દ્રવ્યમાં હોય. તો પર્યાયને માટે આપણે ક્યાં સુધી પહોંચવું પડે? તો દ્રવ્ય ગુણ પર્યાયમાં દ્રવ્ય અને ગુણ કોન્સ્ટન્ટ રહે છે અને પર્યાયમાં ચેન્જ ફેરફાર બદલાવ થાય છે. ફરીથી પ્રશ્ન એક સારો છે કે ગુણોના વિશેષ કાર્યને પર્યાય કીધું, દ્રવ્યના વિશેષ કાર્યને પર્યાય કેમ ન કીધું? સરસ. હવે આમાં કોઈ જવાબ આપે તો સારું છે, ટ્રાય કરવાની છૂટ છે બીજાને. જો દ્રવ્યના વિશેષ કાર્યને પર્યાય કહેશું તો દ્રવ્ય કેવું છે? દ્રવ્ય કેવું છે? એક જ છે. પર્યાય કેટલી આવશે? એક જ આવશે. દ્રવ્યના વિશેષ કાર્યને જો પરિણમનને પર્યાય કહેશું તો દ્રવ્ય આપણી પાસે કેટલા છે? હું કેટલો? હું એક જીવ છું કે હું અનેક જીવ છું? મારા ગુણ અનંત છે પણ હું દ્રવ્ય તો દ્રવ્યની સામે પર્યાય પણ કેટલી આવશે? આ તો અનંત ગુણ છે. તો અનંત ગુણોની અનંત પર્યાય આવે છે. જ્ઞાનની જ્ઞાનની જુદી છે, શ્રદ્ધાની શ્રદ્ધારૂપની જુદી છે, ચારિત્રની ચારિત્રની. તો દરેક ગુણ છે તો ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહેવામાં આવે છે. અનંત જાતના ગુણો છે તો અનંત જાતની એવી સામે પર્યાય આવે છે. અને દ્રવ્ય એની સાથે દ્રવ્ય અભેદ જ છે. એટલે તમે અભેદપણે જ્ઞાનની પર્યાય કહો કે જીવની કહો, કહેવામાં કોઈ દોષ નથી. ફરીથી પર્યાય કોની કહીએ છીએ? ગુણની કહો કે અભેદથી દ્રવ્યની કહો, એમાં કોઈ નથી. પણ પર્યાય કોનું પરિણમન હોય છે? ગુણનું, સાથે દ્રવ્યનું સાથે આવે. જે રીતે એક વાત કરીએ, મેં ખાધું શબ્દ આપણે વાપરીએ ને, મેં ખાધું, તો એ કેવું કથન છે? અભેદ કથન છે. મેં ખાધું તો મેમાં આ શરીરમાં શું આવે? આંખ કાન નાક બધું આવે કે નહીં? તો મેં કાન વડે ખાધું એમ આવે. તો ખરેખર સ્પેસિફાય કરવા માટે શું કરીએ છીએ? મોઢા વડે ખાધું. જે આ ભેદનું કથન છે. બાકી અભેદથી મોઢું પણ એક બોડીનું જ પાર્ટ હોવાથી મેં ખાધું એમ આવે. તો એમ જ્ઞાનની પર્યાય કે જીવની પર્યાય, જીવની પર્યાય એક અભેદ કથન છે. જ્ઞાનની એનો પર્ટિક્યુલર ગુણ દેખાડવા માટે કહ્યું છે. એટલે ગુણની પર્યાય કહેવામાં, કારણ કે અનંત જાતની પર્યાય, એક જાતની પર્યાય નથી. તો અનંત પર્યાય છે તો સામે ગુણ પણ અનંત હોવા જોઈએ. બીજું કોઈ? ગુણનું વિશેષ, વિશેષ એટલે ગુણ. હવે જે વધારે તો ગુજરાતી જો ખ્યાલ હોય તો વધારે સિમ્પ્લિફાય થાય, છતાં જેટલું શક્ય છે એવું કરીએ. સામાન્ય ને વિશેષ, આ વિશેષ શબ્દ છે ને, એનો ઓપોઝિટ શબ્દ શું છે? સામાન્ય. સામાન્ય ઇન ધ સેન્સ ગુણ છે એ હંમેશા એવો ને એવો કોન્સ્ટન્ટ રહે છે, ધેટ ઇઝ કોલ્ડ સામાન્ય, કોમન. અને વિશેષ કહેતા મીન્સ એવરી મોમેન્ટ નવી નવી થાય, એટલે એને વિશેષ શબ્દ વાપરો. દ્રવ્ય છે એની અંદર એટ એ ટાઈમ ગુણ પણ છે અને પર્યાય પણ છે. એમાં ગુણો કેવા છે? એવા ને એવા કોન્સ્ટન્ટ કોમન રહે છે, એમાં કોઈ બી ચેન્જ નથી આવતો. એના પર્યાયો કેવી છે? ચેન્જ નવી નવી થાય છે, તો એને વિશેષ. વિશેષ એટલે સમથિંગ ન્યુ, નવું જેમાં થાય છે, ફેરફાર થાય છે. તો પર્યાયને શું કહેવામાં આવે છે? વિશેષ. ગુણ પોતે એકરૂપ કોન્સ્ટન્ટ રહે, એની નવી નવી ચેન્જ પર્યાય થાય છે, તો એના માટે એને વિશેષ શબ્દ વાપરવામાં આવ્યો છે. કઈ ને પૂછવાની છૂટ છે, ફરીથી રિપીટ કરું છું, શક્ય હશે એટલો ખુલાસો આપણે કરવાનો પ્રયત્ન કરશું. ચોક્કસ પર્યાય ગુણનો આધાર, પર્યાયનો આધાર ગુણ છે અને ગુણનો આધાર દ્રવ્ય છે, અથવા ગુણ જ બેનો આધાર છે. કોઈ પણ અભેદમાં જેવી રીતે મારું હું બોડી છે, એમાં પગના આધારે બોડી રહ્યું છે, માથાને આધારે બોડી વનંદ એકને એક પદાર્થમાં છે. એમાં ગમે તેવું ભેદનું કથન આવે એનાથી ડરવું નહીં. પર્યાય કોના આધારે? ગુણના આધારે. ગુણ કોના આધારે? દ્રવ્યના, અથવા તો ગુણ દ્રવ્યના જ આધારે ગુણ અને પર્યાય બે રહે છે. કોઈ પણ એવો કરો તો એમાં કોઈ ફેર નથી. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય છે અને નીચે એનું પાયો, પાયો એને શું કે ફાઉન્ડેશન. હવે વિચાર કરો, બિલ્ડિંગ કોના, સેકન્ડ ફ્લોર થી કોના આધારે છે, કોના સપોર્ટે છે, ફર્સ્ટ ફ્લોર કે ફાઉન્ડેશન ના, કોના આધારે, ફર્સ્ટ ફ્લોર ના આધારે કે ફાઉન્ડેશન ના આધારે. તમે કોઈ પણ યુઝ સ્ટેટમેન્ટ કોઈ પણ યુઝ કરી શકો છો. કોઈ કે ખાલી ફાઉન્ડેશન નો તો વચ્ચેનો ફર્સ્ટ ફ્લોર કાઢી નાખો, સેકન્ડ ફ્લોર રહેશે. સી, આ એક સ્ટેટમેન્ટ કરવાનું એક સમજવાનું, બાકી અલ્ટિમેટ તો શું છે, ફાઉન્ડેશન છે, ગ્રાઉન્ડ ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોર છે, સેકન્ડ ફ્લોર, દરેક એકબીજાને એમ દ્રવ્યના આધારે ગુણ છે અને પર્યાય છે એમ કહો તો ખોટું નથી, અને ગુણના આધારે પર્યાય છે એમ કહો તો કઈ નથી. સમજવાનું આપણે શું છે કે દ્રવ્યની અંદર એના ગુણો અનંત છે, અને ગુણોની સાથે તેની પર્યાય સમય સમય નવું થાય છે. વિશેષ, વિશેષ એટલે નવું. ગુણ તો એવા ને એવા કોન્સ્ટન્ટ રહેશે, એમાં કોઈ ચેન્જ નથી આવતો. આપણને પાંચ આ ભાવ પેલા જે ગુણ હતા એ અત્યારના ગુણ છે, ગુણ બદલી ગયા, પર્યાય બદલે, તો ગુણ કોન્સ્ટન્ટ રહેશે તો તેને સામાન્ય કે મેથ્સમાં હોય છે ને, એલ્જેબ્રામાં કોમન હોય ને, એ બી એ સી એડી હોય તો એ ઇઝ ને કોન્સ્ટન્ટ રહે છે, બી સી ડી ચેન્જ વેરિયસ થાય છે. એવી રીતે પર્યાય કેવી છે, વેરિયેબલ, વેરિયેશન એમાં આવે છે. ગુણ છે અને દ્રવ્ય છે એ કેવા છે, કોન્સ્ટન્ટ એવા ને એવા રહે છે. તો કોન્સ્ટન્ટ રહે એને સામાન્ય કહેવાય છે, ચેન્જ આવે તેને વિશેષ કહેવામાં આવે છે. સરસ, ચાલો હવે કદાચ વાંધો નહીં પ્રશ્ન કરવાની. દ્રવ્યની અંદર ટોટલી ઓપોઝિટ એવા ગુણ ક્યારેય ન હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આત્મામાં જ્ઞાન પણ છે ને આત્મામાં જળપણું પણ, સ્પર્શ પણ છે, એવા ઓપોઝિટ ન હોય છે. આત્માની અંદર ગુણો કેવા હોય કે એકબીજા સાથે રે એવા હોય. અગ્નિની અંદર કેવા બે ઓપોઝિટ ગુણો ને, થોડીક ઠંડી ને થોડીક ગરમી, એટલે જેવો સ્વભાવ હોય એને અનુરૂપ એના કોર્ડિનેશનમાં જેવા હોય એવા જ ગુણો રહે. જેવી રીતે ફાયર અગ્નિની અંદર ઉષ્ણતા છે તો એની સાથે પ્રકાશ છે, એની સાથે રહી શકે છે. અગ્નિની સાથે એનું પ્રકાશ એ બે સાથે રહે, પણ અગ્નિની સાથે કોઈ કે ઠંડક પણ રહે છે એવું ન બને. એમ દ્રવ્યની અંદર ટોટલી ઓપોઝિટ બે હોય એવા ન શકે. હા, ઓપોઝિટ ધર્મો રહી શકે, દેટ ઇઝ ડિફરન્સ છે. ગીતા આગળ આવશું. ફરીથી સરસ, ચાલો. ખાટું મીઠું હોઈ શકે છે, બરોબર છે. ખાટું મીઠું એ કોન્સ્ટન્ટ હોય છે કે ચેન્જ થાય છે. સરસ પ્રશ્ન કરવાનું છૂટ છે. ખાટું મીઠું કોન્સ્ટન્ટ કોઈ પણ પદાર્થની અંદર, દહીં પેલા મોળું હોય પછી ખાટું થાય છે, તે કોન્સ્ટન્ટ રહે છે કે ચેન્જ થાય છે. ચેન્જ થાય ગુણ હોય કે પર્યાય હોય, પર્યાય હોય. તો ગુણ એનો કેવો છે કે ટેસ્ટ એનો ગુણ છે. ટેસ્ટ તો હંમેશા હશે, પર્યાય એની ચેન્જ થતી રહે છે. તો દ્રવ્ય ગુણ પોતે કોન્સ્ટન્ટ રહે છે, પર્યાય એની ચેન્જ ક્યારે ચેન્જ થાય છે, ઓલ ધ ટાઈમ, સમયે સમય. એટલા માટે આપણે એ વાત લીધી હતી ને, ડેપ્રિસિએશનની વાત એની સાથે, કે ડેપ્રિસિએશન ક્યારે થાય છે, એટ ધ એન્ડ ઓફ યર. તો ક્યારે થાય, એમ દેખાતું નથી ને, પણ એવું ને એવું બિલ્ડિંગ લાગે છે ચાર વર્ષથી પણ. ત્યાં કોઈ ક્વેશ્ચન નથી કરતું, અમને તો એવું ને એવું લાગે છે, એમાં ડેપ્રિસિએશન આ વર્ષે નથી થયું. એવું થાય કે ન થાય, કેમ જો ખરેખર કોઈ વિચારે, એપ્રિસિએશન અને ડેપ્રિસિએશન કાંઈ થતું નથી. શું છે, વી પુટ ઇન ટર્મ્સ ઓફ મોનેટરી વેલ્યુ, દેટ ઇઝ આવર, આપણે એક કલ્પનાથી એને એક વેલ્યુએશન મૂકી. બાય જસ્ટ ટેલ મી, એમાં પથ્થર, ઈંટ, સિમેન્ટ સિવાય બીજું શું છે, એમાં શું એપ્રિસિએશન થાય. એ તો જસ્ટ આપણી કલ્પનાથી આપણે એપ્રિસિએશન ડેપ્રિસિએશન, બાકી વસ્તુ તો વસ્તુ જ એવી છે, આપણી કલ્પનાથી આપણે એવી પૂછીએ. કારણ કે આપણે કેવા થઈ ગયા છે, ગુજરાતીમાં જેને કહીએ વેપારી જ બુદ્ધિ, જ્યાં હોય ત્યાં પૈસા જ દેખાય. આની પર ડેપ્રિસિએશન વેલ્યુ મૂકે ને એપ્રિસિએશન મૂકે. વસ્તુને વસ્તુ તરીકે ક્યારેય જોતા નથી, વસ્તુને વસ્તુ તરીકે જોશું તો ક્યાંય રાગ દ્વેષ થતું નથી. પણ હંમેશા ક્યાં નજર પહોંચે આપણી, કોઈ પણ નવી વસ્તુને લાવે એની કોસ્ટ કેટલી છે, પેલા એ જ પ્રશ્ન પૂછશે. કારણ કે આપણી નજર હંમેશા એના ઉપર પડી છે. તો દરેક વસ્તુ ખરેખર એ તો એપ્રિસિએશન છે, એનામાં ચેન્જ થાય છે. હવે ચેન્જ થાય છે એ મને ફેવરેબલ નથી એટલે એનું ડેપ્રિસિએશન કરું, અને એનો ચેન્જ મને ગમે એટલે એપ્રિસિએશન. દેટ ઇઝ માય ઓપિનિયન, મારો અભિપ્રાય છે. વસ્તુ તો વસ્તુ રૂપે પરિણામ કરે છે, એમાં કાંઈ ફેરફાર છે એને તમે આપણા અભિપ્રાયથી શબ્દ આપો એ જુદી વાત છે. તો આપણે આ જૈન ધર્મનો બેઝિકમાં બેઝિક પ્રિન્સિપલ ત્રણ શીખ્યા કે જગત આખું છે. તો જગત છે તે એની અંદર હું એકલો છું એવું નથી, મારી જેવા બીજા જીવ પણ દેખાય છે અને મારાથી વિરુદ્ધ એવા પૂતગલ આ દેખાય છે. જગતમાં ઘણી વસ્તુ દેખાય છે, હું એકલો નથી. તો જે જગતમાં વસ્તુ પદાર્થ સબસ્ટન્સ દેખાય છે એ કેવા છે, તો કે એની અંદર એની પોતાની કોઈ ને કોઈ ક્વોલિટીઝ, એના ગુણ એમાં. હવે ઇંગ્લિશ શબ્દો ઓછા યુઝ કરશું તો હવે સમજી જવું કે એનામાં ગુણ હોય છે. ગુણ વગરનો કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ પદાર્થ જગતમાં હોતો નથી. કોઈ પણ પદાર્થમાં ગુણ ન હોય. ખરેખર વિચાર કરીએ કે સાયન્સમાં આટલી બધી જે એલિમેન્ટ્સ ગોતી છે એ પણ એના કોઈ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ ક્વોલિટીઝ ગોતી છે. તો એણે તો એટલું એક કર્યું ને, એલિમેન્ટ્સની અંદર પોતપોતાની ક્વોલિટીઝ હોય જ છે. ન હોય તો બીજાથી સેપરેટ તમે કેમ કરી શકો છો? બીજાથી જુદું પાડો છો એનો અર્થ કે એનામાં કંઈક પોતાની ગુજરાતી મેં શું કહીએ ખાસિયત છે, એની કોઈ સ્પેશિયાલિટી છે, એનું કંઈક ખાસ વસ્તુ છે. તો જેથી એને બીજાથી તમે જુદું પાડો છો. દ્રવ્ય છે તો એની અંદર ગુણ હંમેશા હોય જ છે, અને ગુણ છે તો તેનું કોઈ ને કોઈ પરિણમન, એની કોઈ ને કોઈ પર્યાય તો હોય જ છે. સાકર તે પદાર્થ છે, મીઠાશ તેનો ગુણ છે, અને મીઠાશનો કોઈ ને કોઈ સ્વાદ આવે. જો ગુણ હોય અને એની પર્યાય ન હોય તો સાકરને ચાકવાથી આપણને ગળપણ લાગત નહીં. ગુણ હોય ને જો પર્યાય ન હોય તો આપણને શું થાય, એનો કોઈ બી સ્વાદ ન આવે. તો પદાર્થ પણ છે, એનો ગુણ પણ છે, અને ગુણ છે તો તેની સાથે એની કોઈ ને કોઈ પર્યાય હોય છે. તો આ રીતે દ્રવ્ય ગુણ પર્યાય એ આપણને જૈન ધર્મ શીખડાવે છે. હવે એમાં એક પ્રશ્ન ખાલી રહ્યો, ધર્મ આની સાથે શું આવ્યું? ઓકે, લાસ્ટ પૂરો કરી નાખ્યો આપણે. હવે આટલું તો ત્રણ શીખા, દ્રવ્ય ગુણ પર્યાય. એમાં દ્રવ્ય ગુણ કેવા છે? કોન્સ્ટન્ટ અનચેન્જ છે. અને પર્યાય કેવી છે? કોન્સ્ટન્ટ ચેન્જિંગ. ચેન્જ પાછી કેવી છે? કોન્સ્ટન્ટ ચેન્જ થયા કરે છે, અને દ્રવ્ય અને ગુણ કોન્સ્ટન્ટ અનચેન્જ રહે છે. હવે મારે ધર્મ કરવો છે, વોટ ડઝ ઇટ મીન? ચેન્જ કંઈક કરવો છે. ધર્મ કરવો છે એટલે નવું કંઈક ક્રિએશન કરવું છે ને. ક્રિએશન એટલે નવું કંઈક કરવું છે, જૂનું છે એને ટાળીને નવું કંઈક કરવું છે. તે શું હોય? દ્રવ્ય હોય, ગુણ હોય કે પર્યાય હોય? ઓકે, કારણ કે ધર્મ કરવો છે એટલે કંઈક નવું કરવું છે, તો શું હોય? પર્યાય છે. હવે આપણે વાત કરી કે પર્યાય હોય તો પર્યાય કોની હોય? ગુણોના વિશેષ કાર્ય. તેનો અર્થ કે પર્યાય છે તો સાથે ગુણ તો હોવો જ જોઈએ. ગુણ ન હોય ને પર્યાય થાય એવું તો કોઈ કાળે નથી. તો મારે ધર્મ કરવો છે, સુખી થવું છે, તો સુખની પર્યાય માટે મારે કોની પાસે જવું? સુખ નામના ગુણ પાસે. અનલેસ મારી પાસે સુખ નામનો ગુણ નહીં આવે તો સુખની પર્યાય નહીં આવે. તો સુખની પર્યાય માટે મારે ક્યાં જવાનું? સુખ નામના ગુણ પાસે. અને ગુણ ક્યાં હોય છે? ગમે ત્યાં સ્કેટર્ડ અવેલેબલ હોય છે. તો ગુણ ક્યાં હોય છે? હંમેશા દ્રવ્યમાં હોય. તો મારે હવે એવું દ્રવ્ય ગોતવાનું કે જેનો સુખ નામનો ગુણ હોય. જો ત્રણેય વાત આવી ગઈ, સુખની પર્યાય જોવે છે તો સુખ નામના ગુણ પાસે જાવું, અને જો સુખ નામનો ગુણ જો મારે જોવે છે તો એવું દ્રવ્ય ગોતું કે જેની અંદર સુખ નામનો ગુણ હોય. તો આપણી પાસે વિશ્વની અંદર કેટલા દ્રવ્ય કીધા છે? બસ આપણી બહુ કામ બહુ સહેલું થઈ ગયું. સમાજ ખાલી સર્ચ કરવાની છે. સુખ માટે કેટલા પાસે જવાનું છે? એમાં આપણે કેટલા પાસે ટ્રાય કરી છે? 24 કલાક પૂજગલ પાસે ટ્રાય કરી છે કે થાકી ગયા નથી, હજી ટ્રાય કરવી છે. ચલો કાલનો એક દિવસ ફરીથી આપી એક્સ્ટ્રા. હજી ટ્રાય કરવી હોય તો પૂજગલ પાસે ટ્રાય કર્યું, ક્યાંય પણ સુખ મળ્યું નથી. તો હવે જૈન ધર્મ કે છે, એક વાર જીવ પાસે, તારા આત્મા પાસે જા, તને ત્યાં સુખ નામનો ગુણ મળશે. અને સુખ નામ